તારીખ 8-1-1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 88
વિશેષપણે આવિર્ભૂત થઈ ગયું છે. તે જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ, સર્વ સામાન્ય નો આવિર્ભાવ કરવાનો, તેનું તે જ્ઞાન લીધું છે. પર્યાયન પર કરીને પણ એવી પ્રકાશા લીધું, તેનું તે જ્ઞાન. અને એમને તો પછી બહુ સરસ પાછળ જેવા વિષય લીધો છે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે, કે વ્યવચ્છેદ કરીને જીવભૂત કર્યું એટલે તમે શું કર્યું કે વ્યવચ્છેદ કરી નાખ્યો એનો. એકલા જેનાથી આ આત્મા અનાદિથી અજાણ છે એવું જે અંતર્મુખતા, એ પહેલું વહેલું દિશાંતર કરણ, બહારની દિશા પલટીને અંદરની દિશા કારણે પહેલું તો અંતર્મુખ પણ આવે. દૂસરા નિર્વિકલ્પ સ્વરૂપ અમારી આત્મા કહેતા હે વો ભી પ્રગટ અનુભવ છે સમજમાં આયા, કારણ કે વેદન નિર્વિકલ્પ હોતા હે. તીસરા કે કષાયતા અભાવ હોને સે સુખ રૂપ હૈ, કે સુખ કી ખાન કા પતા ભી એડ્રેસ ભી યહાં સે મિલ ગયા, કે સ્વાનુભૂતિ મેં ઉત્પન્ન હોગા, લેકિન એડ્રેસ યહાં મિલ ગયા, પતા મિલ ગયા, પહેચાનને મેં આ ગયા. એક જો બહુત મહત્વપૂર્ણ મુદ્દા હૈ વો હૈ કે યે વેદન અંશ મેં પ્રત્યક્ષતા ભી હૈ, ये वेदन अंश में प्रत्यक्षता भी है, क्योंकि यह इंद्रिय ज्ञान नहीं है. इंद्रिय ज्ञान तो ज्ञान विशेष का अंग है, ज्ञान सामान्य को इंद्रिय ज्ञान नहीं है, वो तो सामान्य है. इसलिए अतिंद्रिय प्रत्यक्ष हमारा तत्व क्या है, इसका सैंपल ज्ञान सामान्य में हमको पहचान के काल में मिलता है, तो हमारा श्रुत ज्ञान इतना ताकत वाला पावरफुल है कि वो हमारे स्वरूप में अनंत प्रत्यक्षता कितनी पड़ी है उसका अंदाज लगाता है. इसी का नाम पहचान है, इसी का नाम पहचान है कि पूरी प्रत्यक्षता अनंत प्रत्यक्षता हमारे ज्ञान में प्रतिभाषित तो हो जाती है. उसी को भाव भाषण कहते हैं, उसी को भावना करते. भावनाशन कराने के लिए सारा शास्त्र में आत्मा को ज्ञान मात्र कहा. ये जयचंद जी पंडित कहते हैं, जयचंद जी पंडित ने हमेशा पढ़ करके ये बात निकाली है कि आत्मा को ज्ञान मात्र कहा क्यों, इधर तो को पहचान कराने का ही
चिंता
है. જ્ઞાન સામાન્ય ને નિર્વિકલ્પ જ છે, સ્વયં જ નિર્વિકલ્પ છે. હું આપને પૂછું કે દર્પણની પર્યાયમાં આપણે માધું નહોતું જોયું, એ પેલા દર્પણની પર્યાયમાં શું હતું, આકૃતિ હતી કોઈ બરાબર, એટલું સ્વચ્છ હતી. હવે જયારે આકૃતિ જોઈ ત્યારે એ સ્વચ્છતાનો નાશ કર્યો, વધારો થઈ ગયો, તો એક સાથે બે રિયા ન રહ્યા, આકૃતિ ને નિરાકૃતિ પર્યાય ના બે એક સાથે છે કે નહીં, એક જ પર્યાય ના બે અંગ છે. બહુ સુગમ ને સરળ છે,
વિશેષ પર્યાયમાં જયારે વિશ્વા ગુણમાં આત્મા એને કહે છે, વિશેષ પર્યાયમાં પર્યાય વિશેષમાં જયારે અનુભવ પ્રત્યક્ષ થઈ રહ્યો છે, આ પરોક્ષ થઈ શકાય, આ નિર્વિકલ્પ
સામાન્ય બાજુ આવશે ને ત્યારે એને વેદન માલુમ પડશે ને. જે વેદન થઈ રહ્યું છે ને માલુમ નથી પડતું એનું શું કારણ? કે વિશેષ આ બાજુ છે. હવે જયારે તમને શ્રી ગુરુ એમ કહ્યું કે જો ભાઈ તારા વેદન ચાલે છે તો તમે આ બાજુ જોતા તો એ આ બાજુ જોવા લાગ્યા કે નહીં? એટલે તમારો જે જ્ઞાન વિશેષ નો અંગ હતું એ અંગ ભર્યું, એ ભર્યું એનું નામ જ અંતર્મુક્તણ છે. કેમ કે વેદન તો વેદન ની જગ્યાએ છે, એને વળવાની વળવાનું છે નહીં સામાન્ય ને. તો
સનાતન
એ તો સનાતન સુરિત જ છે એમ કે છે. એટલી જ પર્યાય નથી, માત્ર એક અંગ છે પર્યાય નો. હવે તારે વેદન ને જોવું હોય તો અંતરંગ બાજુ આવવું જ પડશે. ક્યાં પ્રગટ છે વસ્તુ? ત્યાં આત્મા જ પ્રગટ છે, વસ્તુ જ પ્રગટ છે. એને હવે અંગે ના કહેવું, એને હું કહું ને તો આપડે પર્યાય અર્થિક નહીં મને, વ્યવહાર નહીં મને, ભેદ નહીં મને ચાલવા દઈશું. હવે નહીં કહેવાય, અત્યાર સુધી સમજવા માટે ભલે કીધું, હવે નહીં કહેવાનું. એને તરત ઓળખાણ થઈ જશે. જેવું ઓળખાણ થશે એટલે તમારું પરિણમન અને ભવન બદલાઈ જશે. બરાબર. કેમ કે તમારા ઉપયોગમાં ક્યારે તમારો સ્વભાવ નહોતો આવ્યો, આ સ્વભાવ આવી ગયો. હવે એ સ્વભાવ ઉપયોગમાં આવવાનું લબ્ધ થયું કે નથી? જેટલું ઉપયોગમાં આવે એનું લબ્ધ થાય એક પરિણતિ થઈ. એની પછી ઉપયોગ તમારો બહાર જાય તો પરિણતિ તો આ છે તમારી પાસે, એટલે એક ધારા તમારી પાસે થઈ ગઈ. ગુરુદેવ તો પ્રવચન કરતા એવું કહેતા કે જેવું જ્ઞાની નું પરિણમન છે એવું જ સમ્યક સમ્મુખ વાળાનું પરિણમન છે. એક ન્યાય એવા ફેર નથી એવું બોલતા હતા. 144 માં જયારે સ્વરૂપ નિશ્ચય નું પ્રવચન નું ચર્ચા ચાલતું હતું, અમે તો ત્યાં સાંભળવા જતા. ત્યારે ત્યાં કઈ રાખી કોઈ નહીં, આ ગાથા કાલે શરૂ થવાની, આજે અમને સમાચાર મળી જવા જોઈએ. ત્રિભુજ દિશાને ઉપસ્થિત થઈ ગયો. ક્યાં કહેતા કે એક ન્યાય તો સમ્યક સન્મુખ થયો, જે જીવ ભાવવાસન માં આવી ગયો એ જીવ જ્ઞાની નું પરિણમન છે. એક ન્યાય એવું જ એનું પરિણમન, કેમ કે એને પણ એક લબ્ધ માં આત્મા આવી ગયો, એના લબ્ધ માં આત્મા આવી ગયો. કે આત્મા કેવો છે? નિર્વિકલ્પ, પ્રત્યક્ષ, પ્રત્યક્ષ નિર્વિકલ્પ, અંતરતત્વ સ્વરૂપ. અંતરતત્વ સ્વરૂપ એટલે અંતર્મુખ થયો જે પર્યાયમાં સાધક દશામાં, એ અંતર્મુખતા આવી ગયા કે સ્વભાવ સર્વથા અંતર્મુખી છે માટે સ્વભાવમાંથી આવ્યો એ અંશ. સ્વભાવ સર્વથા અંતર્મુખી છે એમાંથી અંતર્મુખતા પ્રગટ થઈ છે, માટે સ્વભાવ પણ સર્વથા અંતર્મુખી છે. એવું જે તત્વ છે એ એના જ્ઞાનમાં રહી ગયું, એ છૂટતું જ નથી, એનું લક્ષ્ય થઈ ગયું. ત્યાં લક્ષ્ય થયા અને તેનો કયા શાસ્ત્ર શોધવા, એ આ લક્ષ્યની વાત છે. લક્ષ્ય કોઈ હટે નહીં, લક્ષ્ય છૂટે નહીં, ગમે ત્યાં પછી ઉપયોગ જાય તો પણ લક્ષ્ય છૂટે નહીં. છટકી છટકી ના આવે આયા, કેમ કે આવડો મોટો પદાર્થ જોઈ લીધો છે. જ્યાં ઉપયોગ બહુ તો છટકી રહ્યો, હું તો આ છું ને, હું તો આ છું ને, આ હું, આ હું, આ હું, એમ થતાં નિર્વિકૃત થાય. 304 વાંચ્યું કાલા આવો માન પદાર્થ એટલે આ હું, આવો હું, આવો હું, એટલું વજન આવે છે એના ઉપર. જે વસ્તુ એટલી ભારી છે, એટલા ભારે પદાર્થ છે કે ઉતના વજન ચલા જતા હોય, ઉતના વજન ચલા જતા હોય કે ઘર કઈ જગ્યાએ વજન રહેતા નહીં, ફિર ઉપર ઉપર થઈ જતા હોય. જો પર્યાય જાતા હોય ઉપર ઉપર સે બહાર જાતા, વજન હો જાતા એમાં તો ઉતના વજન હો જાય કરતા અનુભવ આને મેં દેર લગેગી નહીં. એક ગુરુદેવ ને ઓર બાત કહીએ, ઉસકા સ્મરણ આતા હૈ, મેં આપકો બતાઉં. ગુરુદેવ ને યે કહા થા, જબ યે પંક્તિ ચલી કે જ્ઞાન સાકાર હૈ, પ્રગટ હૈ, અનુભવ ગોચર હૈ. કહેતે હૈ કે યહાં જ્ઞાન મેં સ્વભાવ અંશ પ્રગટ વ્યાપક હૈ. પ્રગટ ઓર વ્યાપક હૈ, જૈસા ઉપયોગ મેં સ્વભાવ અંશ વ્યાપક હૈ, વૈસા હી ત્રિકાલી મેં વ્યાપક હૈ. પણ દોનો એક હૈ, ટુકડા તો નહીં હૈ. अनुभव स्वरूप जो सुबह लिया, द्रव्य में स्वभाव है, गुण में स्वभाव है, पर्याय में स्वभाव है, और तीनों संग है, तीन टुकड़ा नहीं है। इसलिए न तो द्रव्य स्वभाव द्रव्य रूप है, न तो स्वभाव गुण रूप है, न तो स्वभाव पर्याय रूप है। ये तीन तो मोती है, पर अंदर स्वभाव है वो दोरी है, अंदर संग
साकार वाली बात करनी है
जी।
साकार जी दो
ज्ञान साकार है, प्रगट है और अनुभव गोचर है। नहीं तो गुरुदेव उसका प्रवचन कर, प्रवचन करते हुए ये बात बता रहे थे। ऐसे ऐसे बात तो हमको कभी भी विस्मृत नहीं होती है, लेकिन मुझे की बात होती है तो कभी वो विस्मृति में नहीं जाती है। तो ऐसे बोले थे तो बहुत साल हो गया इनको, कि जैसा वो पर्याय में स्वभाव अंश व्याप रहा है, ऐसा ही त्रिगुण में व्याप रहा है। इसलिए जो स्वर्ग व्याप रहा है वही आत्मा है, वही आत्मा है, ये स्वभावी आत्मा है। बस वो पर्याय में प्रकट अनुभव गोचर है, मिल गया आत्मा,
इसलिए शब्द साकार
भाषा का शब्द है। इसमें बहुत निकालते तो भाव भी ऐसा, चेष्टा भी ऐसा है, सब आप देख लो, आत्मा ही देते हैं ऐसे ही। ये सारा समय सारा तात्पर्य है। ये जो 415 गाथा पूरी करके आचार्य महाराज ने आखिर का शिखर का शिखामणि पर मणि लगा दिया, शिखर पर भी शिखामणि लगा दिया, इसका प्रकाश है। ये समय सारा है, पहचान हो जाएगी, अनुभव हो जाएगा। ये अनुभव का अंग है, समय दर्शन का अंग है, अनन्य कारण है। राग बुद्धिपूर्वक का राग तो अभाव नहीं हुआ, ये जो सम्मुख हुआ वो तो स्वविकल्प दशा में हुआ, इसलिए वहाँ आनंद भी प्रकट नहीं हुआ, सुख आनंद शांति प्रकट तो नहीं हुआ। एक तो बड़ा अंतर वो है, दूसरा जीव को जो बुद्धिपूर्वक का स्थूल राग चल रहा है, विकल्पात्मक दशा सम्मुखता में भी विकल्पात्मक दशा जो चल रही है, ये उनको सहानुभूति में ऑब्स्टेकल है, अवरोध है, वो हटेगा, क्योंकि इसका भी अनुभव होता है, वो दुख है, इसमें तो आकुलता है, राय है, दुख है, इसका भी अनुभव होता है, तो ये हटेगा तब तो सुख का अनुभव होगा। और बहुत सूक्ष्मता से देखे तो यहाँ निश्चय नहीं का पक्ष हुआ है, निश्चय नहीं के विषयभूत जो मूल स्वरूप स्वभाव है इसका पक्ष हुआ है, पक्षांतिकरण तो नहीं हुआ। यथा निश्चय का पक्ष दो प्रकार से आता है, यथार्थ भी आता है और अयथार्थ भी आता है। जो अयथार्थ आता है वो बिना भाव भाषण जो जोड़ देता है उस पर, क्योंकि उसमें बुद्धिगम्य बात कर ली है, तो जोर तो न्याय देने का है, पर्याय पर कभी जोर नहीं देना, जितना जोर देना है ना वो नायक त्रिकाली पर ही देने का है, इसलिए वो वहीं देगा, विचार में, विकल्प में, वाणी में कोई होगा उसको, क्योंकि उसकी समझ में बात ऐसी है इसलिए। लेकिन वो सहज नहीं है, क्योंकि भावभाषण से सहजता आती है, भावभाषण से भजन चला जाता है, तो भावभाषण से यथार्थ निश्चय नहीं के विषयभूत द्रव्य का पक्ष आता है, निश्चय स्वरूप का। पर जिसको भावभाषण नहीं होता है और आगम अनुकूल समझ होती है, आगम विरुद्ध समझ नहीं है, आगम अनुकूल बात है, तो न्याय देने का है, लेकिन वस्तु तो भाव में आई नहीं, भाषण में आई नहीं, भावभाषित तो हुआ नहीं, लगता नहीं है कि मैं ऐसा हूं, तो वो जोर देता है वो अयथार्थ है, वो निश्चय नहीं का पक्ष जो है वो सही नहीं है, और इससे अनुभव नहीं होगा, इस पक्ष से अनुभव नहीं होगा। तो गुरुदेव इसलिए एक दूसरी बात करते थे इससे कि इस तरह से जिसको स्वरूप का निश्चय होकर के निश्चय नहीं का पक्ष हुआ है, तो पक्ष में दक्ष है, अलिटरेशन कर लेते थे वहां भाषा का भी के पक्ष में दक्ष है मैंने चतुर है विचक्षण है वो पक्ष में अटकने वाला नहीं होगा वो पक्षांतिकरण हो जाएगा और ये पक्ष में अटक जाएगा और यथार्थ है वो पक्ष क्या ही करेगा पक्ष ही क्या करेगा सालों तक एक साल दो साल सात साल दस साल वही करता रहेगा जबकि यहाँ तो एक साल दो साल नहीं होती यहाँ तो छह महीना भी मैक्सिमम पीरियड दिया है इंजेक्शन मुक्ता में तो उसको तो कुछ दिनों में किसी को तो कुछ घंटों में अनुभव हो जाता है पक्षांतिकरण हो जाता है हाँ तो पक्षांतिकरण हो जाता है तो जब वो सम्यक सम्यक होता है तो उसमें पैटरा होता है इसका एक प्रकरण हमने इसमें तीसरा प्रकरण लिखा है स्वरूप निश्चय वाला और उस स्वरूप निश्चय वाला प्रकरण में उसके 9-10 सिम्टम लिए हैं कि इनकी दशा में विशेषता क्या क्या होगी कैसी कैसी उसकी विशेषता होगी वो बात तीसरे प्रकरण में लिया है सारा प्रकरण ऐसे ही लिया कि यथार्थ क्यों हो जाता है यथार्थ कैसा होता है और यथार्थ होता है तो क्या होता है यथार्थ होता है तो क्या होता है ये सब बात की चर्चा प्रारंभ कर लिए फिर जिसको यथार्थ होता है तो इसके लक्षण क्या क्या है उसका फिर विस्तार किया है इसलिए वो तो पूरा प्रकरण है इस विषय में प्रकाशित करते हैं हाँ वो अवस्थ पूरा हो जाता है तो यहाँ ऐसा नहीं समझना कि आत्मा को ज्ञान मात्र तत्व वाला कहा है इसलिए इतना ही परमार्थ है और अन्य धर्म चिट्ठा है दूसरा धर्म का निषेध मत करना क्योंकि तो पूरा पहचान में आ गया तो अन्य धर्म अभेद रूप से स्वीकृत हो ही गया तो आत्मा में दूसरे धर्म है ही नहीं ऐसा मत लेना ऐसा सर्वथा एकांत करने से तो मिथ्या तो होता है विज्ञान अद्वैतवादी बौद्ध का और वेदांत का मत आता है ऐसा एकांत हो जाने से क्या हो जाएगा कि एक बौद्ध में विज्ञान अद्वैतवादी है इसका मत हो जाएगा या वेदांत में सांख्य का मत हो जाएगा वेदांत में सांख्य ऐसा कहता है वेदांत में बहुत भिन्न भिन्न अभिप्राय है इसमें एक सांख्य का जो अभिप्राय है वो ऐसा है जो त्रिकाली को स्वीकारता है लेकिन उसके परिणमन को नहीं स्वीकारता है इसलिए ऐसा एकांत बाधा सहित है ऐसा मत है वो एकांत है बाधा सहित है ऐसा एकांत अभिप्राय से ऐसा कोई एकांत अभिप्राय बना करके कोई मुनिव्रत भी पाले और आत्मा का ध्यान भी करे देखो मुनिव्रत भी पाले और आत्मा का और मैं ज्ञान मात्र हूं नायक हूं नायक हूं ऐसा ध्यान भी करे तो भी मिथ्या कटता नहीं है मिथ्या तो नहीं कटेगा मिथ्या तो चालू रहेगा क्योंकि ग्रेट हो गया वो तो इसमें एक जोखिम क्या है कि अगर हम प्रैक्टिकल साइड से भाव भाषण में नहीं आते तो फिर जो हमारा इस विषय का समझ है उसमें कल्पना बन जाती है और मिथ्या तो कटता नहीं है ग्रहित मिथ्या तो होकर के मिथ्या तो में तीव्रता हो जाती है ये जोखिम जो कोई इसमें रिस्पॉन्सिबिलिटी ज्यादा है इस बात पर है कि बात तो चरम सीमा की है फिर यथार्थ रूप से ग्रहण होगी तो निबड़ा हो जाएगा अनंत संसार से या गुण होगी तो विदेश में चला जाएगा क्योंकि परम प्रयोजन दूत विषय है वो परम का स्वरूप और स्वरूप की विधि दोनों परम प्रयोजन इधर है इसलिए वहां मुनिवृत्त पहले आत्मा का माने ज्ञान मात्र का ध्यान भी करे तो भी मिथ्यात्मक नहीं करता है मंद कषाय के कारण से स्वर्ग हो सकता है मंद कषाय के कारण से स्वर्ग पामो तो पामो मोक्ष का साधन तो होता है कैसा लगता है इसलिए से यानी जो भी जी जिस बात की मर्यादा है उसको यथार्थ समझना यथार्थ नहीं समझे अयथार्थता होगी तो मुश्किल है इसलिए हमारे स्वाध्याय में नित्य स्वाध्याय में एक बात हम बहुत बार बार दोहराते हैं जी हम लोग समझ करने को बैठे हैं
आगे हमें क्या करने को बैठे हैं, समझ करने को बैठे हैं, अब ध्यान रखना है। यथार्थ समझ उतना ही नुकसान का कारण है
बराबर,
और यथार्थ समझ है वही डेवलप होकर के सम्यक ज्ञान का रूप धारण करती है
बराबर।
सम्यक ज्ञान की पूर्व पर्याय क्या, ऐसा कोई प्रश्न करे तो हम उसका उत्तर ये देंगे कि यथार्थ समझ। यथार्थ समझ है वो एक ऐसी चीज है कि वो प्रयोजन है, और ये प्रयोजना सारी योजना सम्यक ज्ञान में परिणमित कर देती है। यथार्थ समझ प्रयोजक होकर के सम्यक ज्ञान को उत्पन्न करती है। इसलिए मुमुक्षु की भूमिका में यथार्थता ये बहुत बहुत महत्वपूर्ण विषय है कि यथार्थता होनी चाहिए, कहीं भी अयथार्थता नहीं होनी चाहिए। तो फिर हमारे यहाँ वो ये भी प्रश्न चलता है कि फिर यथार्थता आवे कैसे और यथार्थता हुए नहीं कैसे, तो हम तो पीछे पड़ जाते हैं, जिसको पकड़ते हैं इसके तो फिर पीछे पड़ जाते हैं। तो फिर वो लेते हैं कि इसका भी एक मास्टर की है, क्योंकि विषय तो बहुत गहरा भी है और विशाल भी है, क्योंकि बहुत से न्याय है, बहुत से नए है, बहुत से धर्म है, बहुत से गुण है, बहुत से प्रसन्न करता है, उधर भी अनेक प्रकार का आता है। हर जगह यथार्थता होनी चाहिए, यथार्थता मैंने हर जगह यथार्थता, कहीं भी यथार्थता नहीं हुआ इसके लिए क्या करें। तो इसके लिए एक मास्टर की जो है वो वही है कि जो कुछ करना है वो आत्म कल्याण के लिए ही करना है
बराबर,
यही हमारा आशय है। ज्ञानी के माने का आशय क्या, आत्म कल्याण। हमारी यथार्थता का केंद्र स्थान क्या, कभी अयथार्थता नहीं होगी हर बात में हर प्रसंग में, कि हम आत्म कल्याण पर हमारे दृष्टिकोण को केंद्रित कर रखेंगे तब। यहाँ हमारे सब प्रकारों में सब बातों में सेंट्रलाइज करने की हमारी वृत्ति होनी चाहिए कि हमको आत्म कल्याण करना है, इस भूमि में और कुछ नहीं करना है। अनंत काल में इतना महामूल्य मनुष्य भव आ रहा है तो एक ही काम करना है कि आत्म कल्याण के सिवा कुछ नहीं करना है। खाना है तो इसके लिए, उपवास करना है तो भी इसके लिए, बोलना है तो इसके लिए, मौन धारण करना है तो भी इसके लिए, आत्म कल्याण के सिवा कुछ नहीं। कृपा देव कहते हैं उसमें आता है कि नहीं आता
है,
उन्होंने तो प्रकट कर दिया इस बात को। तो यही बात है कि ये आत्म कल्याण जो हमारा केंद्र स्थान रहा तो कहीं है यथार्थता नहीं होगी, वरना कुछ भी हम कहीं भी माथा मारेंगे कहाँ है यथार्थता होगी हमें ही पता नहीं लगेगा, बचेंगे कैसे। तो बचने के लिए भी ज्ञानियों ने महात्माओं ने सब बात तो रख दी है हमारे पास, हमारा ध्यान जाए नहीं जाए अलग बात है, ध्यान नहीं जाता यही कारण ये है कि हमने आत्म कल्याण के लिए इस बात को उठाई नहीं, यही कारण। लालच की सत्ता
અને છતાં પેલો એનો આનંદ જે સામાન્યમાં આવ્યા કરે છે તો આવ્યા જ કરે છે,
તો ચાલુ છે, પણ હવે આપણે જે વસ્તુ નો ખબર ન પડે એનો ઉપયોગ તો નથી, દુઃખી તો થઈએ છીએ
એનાથી,
આખા બોલા પણ આવી જાય છે, શું થાય છે કે એક અંશમાં આપણે આખા પોતાનો અનુભવ કરી લઈએ છીએ, પર્યાય બુદ્ધિથી હું આટલો છું, હું આવડો છું, કે જયારે દુઃખ થતું હોય ત્યારે જયારે આખે આખો દુઃખી થઈ ગયો, કડવું લાગે ત્યારે જયારે આખે આખો કડવો થઈ ગયો, ને મીઠું લાગે ત્યારે આખે આખો મીઠો થઈ ગયો, આ જે અનુભવ છે એ દુઃખદાયક છે, અંશમાં કોળાપણાનો અનુભવ એ અનંત દુઃખદાયક છે.
સામાન્ય વાત આવી ને,
આપડે સોનું લેવા જઈએ કે હીરો લેવા જઈએ તો આપડે એનો ભાવ ચૂકવવો પડે. અત્યારે તોલાના 5,500 છે તો 5,500 દેવા જ પડે. પછી એમ એ ન કહેવાય કે ભાઈ 10 તોલા લીધા છે, મારે 11મા તોલા મફત આપો. 11મા તોલા બીજા 5,500 દેવા જ પડે. આ એક પ્રેક્ટિકલ વિષય છે. તમે જયારે જગતમાં પણ કિંમતી ચીજ લેવા જઈએ ત્યારે કિંમત ચૂકવવી પડે છે. તો આ તો કેવી કિંમતી ચીજ છે? સીધ પદ લેવાનો છે. આ લાઈન છે, આ પ્લાનિંગ થઈ તો સીધ પદ નું છે. અવડું મોટું જયારે આપણે હાંસલ કરવું હોય ચીજ ત્યારે એના પ્રમાણમાં તો આપણે કિંમત ચૂકવવી. તો પ્રમાણિકતાની ઈમાનદારીની વાત
એ તો હું એગ્રી કરું છું ને એમાં ખુશ કેટલે થાય છું. એમ જ હું સામાન્ય ને માટે એમ રહી કેમ કે જોતો હતો. આમ તો બધું સમયચાર વગર ચાલે એમ એમાં બે મત નથી.
નવો સમય તો આ રાતપુરમાં છે. હું પણ રહી તો રાતને દૂર કહેવાય છે. શું આનો બીજું
બરાબર છે?
બીજું ઊંઘીને પડવા જેવું બીજું શું છે? એ તો કયો
એટલો ભાવ પાસે જ્યાં સુધી નથી ત્યાં સુધી તમારે સામાન્ય કથા એટલે
ભવા કથા નથી કહેતો. જ્યાં સુધી એની કિંમત ખૂબી ન જાય ત્યાં સુધી આની કિંમત ભાષી ન જાય. એક વખત એની કિંમત ઉડાડવી જોઈએ. તુચ્છતા ન આવે ત્યાં સુધી આની કિંમત નહીં આવે. એની કિંમત રાખીને આની કિંમત કરવા જાઓ
કોઈ
અસંભવિત. એ તો કીધું અસંભવિત.
સવાનું શું છે? સામાન્ય અવિકરણ વાત આવી ને સવાને
સ્વરૂપ તને નહીં પ્રતિભાષે પણ સત્પુરુષ તને નહીં ઓળખાય. સત્પુરુષ ની તને કિંમત નહીં આવે એમ થશે.
વૃદ્ધિ વાળી વાત કરી કુનેરીના ભાઈ નામ તો યાદ નથી. વૃદ્ધિ દેવાનું ક્યાં?
હા ભાઈ આપણે અમૃતલાલ ભાઈ એટલે
વૃદ્ધિ આપણે આખો છો બાળક ભાઈ વાત
મને કૃપાળુદેવ નું પુસ્તક એની પૈકી મળ્યું છે. અમારી પેઢી ઉપર એ આવતા હતા. ત્યાં તેમનો સ્પેક્યુલેશન ચાલતો હતો તેમનો. એટલે એને શું છે કે 100-200 રૂપિયાની હાજરી કરવા માટે આવે. તમે તો કમિશન એજન્ટ તરીકે કોઈ બી આવે એ કામ કરવું જોઈએ. મારો મતલબ તો કમિશન કરતો હોય. સોનગઢના ચારિત્ર વિજય આશ્રમનું જે સેનિટોરિયમ છે ત્યાં એક ભાઈ ટ્રીટમેન્ટ માટે આવેલા. મારા કરતા હતા ને
ટ્રીટમેન્ટ
પાસે હતા. એમાં એ પછી દીકરી એની ટ્રીટમેન્ટ માટે આવેલા પોરબંદર. પોરબંદર ના શ્રાવક હતા ગયા વર્ષે. હવે એ માણસ આખો દિવસ શું કરે ત્યાં? માણસ તો સારો શ્રીમંત માણસ હતો. એ બદલી ગયો એટલે સેનેટોરિયમમાં એને વાઇફને છોકરા લઈને આવેલો. હા એ મારા શું કરો આખો દિવસ? ટાઈમ તો જાય નહીં. ત્યાં તો સ્ટેશન ધોરો ખોટો કોઈ વસ્તી હતી એ પાછું. ત્યાં તો એને ખબર પડી કાંઈ કાંજી સ્વામીનો આશ્રમ છે. તારો ટાઈમપાસ માટે પણ એ બેન સ્વામી ગયા. એમાં એને થોડું થોડું પૂછવા માંડ્યું, ગુમવા માંડ્યું. એમાં એની મિત્રાચારી છે. એ માણસો થોડુંક તબિયત સારી થઈ એટલે એને કોઈ મેન્ટલ પ્રોબ્લેમ હતો એટલે પરમંદર પાછા નહીં ગયા. એ ભાવનગરમાં રહ્યા અને ભાવનગરમાં એક મકાન ભાડે લઈને રહી ગયા. શરૂઆતમાં તો ભાવનગરમાં એ રહી ગયા. એ માણસ મૂળ સ્પેક્યુલેશનમાં જોબર. અને મુંબઈમાં મુંબઈની બજારમાં આવી અને સારો એવો સટ્ટો કરે જોબર કરે પણ નામ ગણાય. હા એટલે ભાવનગરમાં જે સ્પેક્યુલેશન તો બહુ નાનું વોલ્યુમ એટલે એ શું 2-5 હજારને આર્જિત કરે. એને પછી ટાઈમ તો ભાવનગરમાં એને પાસ કરવાનો અને એનો ઇન્ટરેસ્ટનો વિષય તો સ્પેક્યુલેશન હતો. એટલે પછી અમારે ત્યાં આવે તો 2-5 હજારની આર્જિત કરે. આ 100-200-500ની આર્જિત કરે. પણ એ બે મિત્રો થઈ ગયેલા સોનગઢમાં. હવે આવ્યા અમારે એક દુકાને ભેગા થઈ ગયા પાછા. અમારા બેન અમારા ક્લાયન્ટ તરીકે. એટલે એને આ અમૃતલાલ ભાઈ આ ગ્રંથમાં આપેલો.
ભાઈ વખત ની બરાબર તો કેમ ના મસુરભાઈ તો કેમ મસુરભાઈ નથી આવ્યો કીધું કે હમણાં બે ચાર દિવસ તો દેખાતા નથી ત્યાં એનો છોકરો આવી ગયો એક કારણસર છોકરા લેવા દેવાનો હશે કે મેં ત્યાં એટલે મસુરભાઈ ના છોકરા એવું પૂછો એને કેમ નથી આવ્યા તમે ક્યાં ગયા તારો ફાધર ક્યાં તો હું મુંબઈ ગયા છે કે કેટલું ગુરુપાળના છે તો 15-20 દિવસ તો થાય છે કે તો મેં એમનું શ્રીમદ રાજચંદ્ર પુસ્તક વાંચવા આવ્યું છે કે એટલે એને એમ કીધું અભિરાય ઉપર મૂક્યું છે ત્યાં કઈ અભિરાય ઉપર મૂકવા નથી આવ્યું લે કે તો તમારો લે આવ્યું સાયકલ ના બે ડગલ મારે પુસ્તક લઈ આવ્યો હવે આ શું જોગાનો જોગ થાય છે પુસ્તક આવે ને એને ગાડી ઉપર મૂક્યો એને થોડા બીજા કામ કરતા કરતા ટેલિફોન લેતા લેતા કે કામ કરતા કરતા ઓફિસ પર કરતા કરતા પાન આપતા એ કઈ ફિલોસોફિકલ વલ્યુ લાગે છે મને આમ ફિલોસોફીમાં રસ હતો વેદાંતનો ગીતાનો પાંડુરંગ શાસ્ત્રીને મેં સાંભળેલા બોમ્બેમાં પછી આ રામકૃષ્ણના અને વિવેકાનંદના અમેરિકાના લેક્ચરો એના જે પ્રકાશન થયેલા એ વાંચી ગયેલો એ દિવસોમાં હવે તો ઉપર તો મને મારો રસનો વિષય બીજો આમ નહીં કારણ કે ભણતાચાર બધા મારા લાડો બધો વાંચતા હતા પણ પછી તો ધંધાકારીમાં તો એવો કંઈ સમય મળે ને એટલે આવું કંઈ મળે તો હાથો એ મારો ઇન્ટરેસ્ટ કરો એટલે મેં એને કીધું હું વાંચવા લઈ જાઉં તો બરાબર વાંચવા લઈને મેં એને વાંચવા રાખ્યું હતું કે પછી જરાક બોલવામાં ઓલા બ્લડ હતા યુ મે નોટ હેવ અંગ્રેજીમાં પછી ફેંકવા મી જાય યુ મે નોટ હેવ એની બુક લાઈક ધીસ મને ખબર એટલે કે સારી વાત છે આપણે તો મને એમ કે આપણ તો બોલવામાં જરાક ઓલા છે જ તે એટલે બીજી કંઈ અસર ન થાય એના બોલવાની કોઈ અસર ન હતી કે આ બોલે તો અમે સહી જાગનું બોલે છે બધું હું તો નહીં ગયો કરે કસાઈ ગોળી વાગી ત્યાંથી
દોઢ
વર્ષ અને બહુ ઊંડો અભ્યાસ થયેલો ઘરે નીચે મૂકું ને પુસ્તક ઓફિસ આવું તો બધી વાત ઘરે તો પુસ્તક નીચે મૂકવાનું મન ના થાય છોડવાનું મન ના થાય ઓફિસ નો ટાઈમ થાય તો જવાનું મન ના થાય જવું પડે એમ લાગે પછી રસ ન લાગે અને એનું કારણ થોડું મારી પ્રકૃતિગત મને વિજ્ઞાનનો શોખ હતો વિજ્ઞાનનો હું વિદ્યાર્થી હતો મને નાની રીતે મને એમ લાગ્યું કે જૈન શાસ્ત્ર છે એ ઓર્થોડોક્સી નથી સાયન્સ છે આ તો જીવના ગુણધર્મો જળના ગુણધર્મો અને બેના એક્શન રિએક્શન એનું આ વિજ્ઞાન છે એટલું જ નહીં આ વિજ્ઞાનમાં આ લોકોએ સુખ દુઃખનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એવું લાગે છે અને આ મારો પ્રોબ્લેમ છે આ તો માનવ જાતનો આ પ્રોબ્લેમ છે બધા મનુષ્યને સુખ દુઃખનો પ્રોબ્લેમ છે મારે પણ છે કે આમ દુઃખ એમને દુઃખ કેમ આ પ્રોબ્લેમ એ સોલ્વ કર્યો એવું લાગે છે બરાબર ઊંડા ઉતરીને એનું સોલ્યુશન તો ગોતવું જોઈએ એટલે એક ઊંડા ઉતરવાની વૃત્તિ પણ ખરી વૈજ્ઞાનિક વિષયમાં અને એ રીતે બુદ્ધિ ક્ષમતા પણ ખરી એ રીતે પછી તો ઇન્ટરેસ્ટ કામ કરે સુખનો જ્યાં પ્રોબ્લેમ આવે તો કોનો ઇન્ટરેસ્ટ કામ ન કરે સુખ દુઃખની બાબતમાં એટલે મારું પહેલેથી વિઝન સાયન્ટિફિક વિઝન થયું છે ધાર્મિક વિઝન તો પછી આવ્યું છે પહેલાં તો એક સાયન્ટિફિક વિઝનથી ખોજ ચાલે છે પછી વિજ્ઞાનની દ્રષ્ટિએ તરત સમજાય છે સમજાવવું જોઈએ વિજ્ઞાનની દ્રષ્ટિ કરતો જ આમાં સમજાય છે શ્રી કૃષ્ણ કોઈ વાત સમજવી હોય કેલ્ક્યુલેટર કરીને રોશો તો કઈ તમને ન સમજાય. ગુરુદેવ કે તારા કે આ આપણા સારા સારા વિદ્વાનો ને અમુક વાતો નથી સમજાતી. જે કેલ્ક્યુલેશન ઉપર જતા હોય ને ના સમજાય, સાયન્સ ઉપર જતા હોય તો સમજાય. બે નો વિચાર મનો પ્રકાર સુધો થઈ જાય.
જૈન
ધર્મ કા જો હૈ યે તો સર્વસાધારણ જનતા કે જૈન દર્શન કો એક સંપ્રદાય સમજતી હૈ. ભીતર કી બાત કોઈ નહીં સમજતે કે જૈન દર્શન મેં કિતના અલૌકિક બાત હૈ. તો સાધારણ જનતા નહીં સમજતી હૈ તો બસ, ક્યુકી સાધારણ જનતા મેં તો એક કા કામ દૂસરા કરે એ જગત કા વ્યવહાર હૈ. આપકા કામ મેં કર દો, મેરા કામ આપ કર દો. એ જગત કા વ્યવહાર તો એક દૂસરે કે આરોપ થી ચલતા હૈ કે ઇસને હમારા બિગાડ દિયા, ઇસને હમકો મદદ કર દિયા, એ ચલતા હૈ જગત. તો એસે રાગ દ્વેષ મેં ચલતા. જબકી સારા હમારા દર્શન હી એસા હૈ કે એક દ્રવ દૂસરા દ્રવ કા દર્શન નહીં કરતા. ક્ષેત્ર કા ભાવ સે ભિન્ન હૈ, ચેતના ચેતન એક પરમાણુ દૂસરા
પરમાણુ.
એ તો સભી સંપ્રદાય મેં અપને અપની આગમિક પરિભાષા તો હોતી હૈ. ડોક્ટર પરિભાષા નો રિપોર્ટ આતા હૈ સમજતે ક્યા? ડોક્ટર જો રિપોર્ટ લિખતે હૈ પણ સમજતે હૈ? એ કાર્ડિયોગ્રામ કા ઉસકા 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 લેબોરેટરી કા રિપોર્ટ ક્યો નહીં સમજતે? અપને અપને ટેકનિકલ વર્ડિંગ હોતા હી હૈ. કે વકીલ લોગ ભી અપને ભાષા મેં લિખતે હૈ, ચાલુ ભાષા મેં નહીં લિખે, ઇનકે ભી ટેકનિકલ વર્ડ હૈ. તો ઇસમે ભી એસા નહીં હોતા કે જો બાત હૈ ઉસકો એપ્રોપ્રિએટ એક્સપ્રેસ કરને કે લિયે उसके अप्रोप्रिएट वर्डिंग भाषा भी ऐसी होगी, उसमें दूसरा तो इलाज नहीं है. और हमको हमको तो क्या है, हमको तो जैन दर्शन के परिभाषा का एक शब्द का पता नहीं था. पचकार किसको कहे वो हमको नहीं पता था कि पचकार का मतलब प्रतिज्ञा होती है. और धर्मवास्ते का नाम का कोई पदार्थ हो सकता है? धर्म तो धर्म और अधर्म अधर्म, इसमें पदार्थ की बात कहां से आती है? बिल्कुल नए नए शब्द था हमारे लिए. लेकिन जब हमारी रुचि और इंटरेस्ट बढ़ता है तो सब बात समझ में आ जाती है. उनको ज्यादा पूछना भी नहीं पड़ा है, तो वो पूछने की जगह भी हमारे कोई नहीं थी. हम किसको पूछने को जाए, किसको पूछे, ऐसे तो हमारा संग भी नहीं था उन दिनों में. तो पूछने के लिए कोई स्थान नहीं था, फिर भी मिलता ही अपना अपना रस है तो समझ में आ जाता.
આગ્રા ભવન નું આપણું અનુસંધાન કરું આપણને તો આગ્રા ભવન નું આપણું અનુસંધાન કરું આમાં ના આવે. જે ઝડપથી પકડી છે અને તમે જે વાત કરી પેલું 70 સાલમાં ભાઈ સાથે કલાક ચર્ચા કરીને પાછળથી રાતના ઘાડી ભેગી પેલી મેટર માટે, એ તો અલૌકિક વાત હતી. એ તો અલૌકિક વાત હતી એટલી ઝડપથી આપે.
જ્ઞાન કે સાથ ભાવના ભી
ये कार्य भावना प्रधान ही है. कार्य ही भावना प्रधान है. भावना होनी ही चाहिए और भावना से ही काम बनेगा, वरना ज्ञान शुष्क हो जाएगा. अगर भावना नहीं होगी तो ज्ञान में शुष्कता आ जाएगी. इसलिए भावना होनी ही चाहिए.
अरे भाई मुख्य आज लाइन में आज करो अगर अरे ये जे तिरुभाव थे लोग નાના કા જ્ઞાન ગયા કા જ્ઞાન નાના કા થતો 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 જે લેવલે આવે છે ત્યાં નિર્વિકલ્પ અને અતિન્દ્રિય એ ક્યાં સ્ટેજે થાય છે? સન્મુખ થયો છે તે વખતે તે પહેલા અને ત્યાં પછી સ્ટેજનો આવે છે કે જેને બીજો નાનો એ પર્યાય ખતમ થયો અને બીજું જ્ઞાન નો નયો પડ્યા ખુલ્યો જતા તથી કહો કે ઇન્દ્રિય ને એ કયો સ્ટેજ આવ્યો
પછી પુરુષાર્થ જે જીવ થયો ચૈતન્ય વીર્ય ની સ્ફૂર્ણા થાય છે ત્યાં પછી તો પાતાળ કોવો ફૂટ્યો છે એટલે જે વીર્યગુણ ની પર્યાય છે એનો ફોર્સ બહુ આવે છે સ્વરૂપ નો અત્યંત અત્યંત મહિમા અને એનો પુરુષાર્થ નું જોર એ સાથેનો એ એટલું બધું કામ કરે છે આ હું પછી તો અસ્તિત પકડે છે લાંબો વિચાર કરવાની જરૂર છે આ હું એ જ આવે છે તન્મયતા થઈ જાય છે જો આવતા તન્મયતા થઈ જાય છે તન્મયતા થાય છે તો બુદ્ધિપૂર્વક નો રાગ ઉત્પન્ન થતો બંધ થાય છે એ ક્ષણે ત્યારે એનો અનુભવ પણ બંધ થાય છે કેમ કે રાગ છે નહીં ત્યાં તો રાગ નો અભાવ થયો તો ચારિત્ર ગુણ માં શું થયું કે વિતરાગતા છે તો વિતરાગતા નો અનુભવ થાય છે
કારણ કે પછી વશીકરણ થઈ જાય છે ક્યારે ખબર ના પડી
જે સ્વરૂપ લક્ષ માં છે જ્ઞાન ના લક્ષ માં છે જો તો એના ઉપર જાય છે
બરોબર
પછી પર્યાય ની ચિંતા નથી કે ક્યારે થશે
રાઈટ છે
જ્યાં સુધી પર્યાય ની ચિંતા છે ત્યાં સુધી વિતંબના છે પર્યાય ની ચિંતા ચાલી જાય છે સ્વરૂપ લક્ષ થતા સ્વરૂપ નો મહિમા આવતા સ્વરૂપ પ્રત્યે જ એટલું બધું દૂર જાય છે કે જે પર્યાય બુદ્ધિ નો અભાવ થવાનો છે એ પર્યાય નું લક્ષ્ય છૂટી જાય છે અને એટલી બધી ગૌણ થઈ જાય છે કે થાય ન થાય એની સાથે કઈ એને લેવા દેવા નથી
દેખાતી નથી
પછી એને ચિંતા રહે છે કે મકાન કેદી બનશે ને હું કેદી મારો પલંગ બનશે ને કેદી એને હું સુઈશ કપડા ક્યારે સીવાશે ને હું ક્યારે કપડા પહેરીશ દાગીના ક્યારે બનશે ને હું ક્યારે ઘરેણા પહેરીશ એ ચિંતા એને રહેતી જ નથી જયારે પોતે સમજે છે કે આ નિધિ નો માલિક હું છું મારા પોઝેશન માં છે પછી એને એની ઉતાવળ નથી આવતી કે આ બધું ક્યારે થશે ને ક્યારે હું ભોગવીશ પછી તો એને નિશ્ચિંતતા આવી જાય છે એમ અહીંયા નિધાન જોયું છે ભાવભાષણ માં પોતાનું નિધાન જોયું છે અનંત ગુણ ની સંપત્તિ જોયું છે સાક્ષાત સિદ્ધપદ જોયું છે અનંત પ્રત્યક્ષતા જોઈ છે પછી પર્યાય ની ચિંતા નથી પછી સમ્યક દર્શન થી માંડીને સિદ્ધપદ ની પર્યાય સુગાનિધિ ની ભાષામાં કહીએ તો પર્યાય તો આના હોતો આવો પર્યાય કો મેરી વાર આના હોતો આવો મને ક્યાં દરકાર હે પછી બધી દરકાર છૂટી જાય પર્યાય
જો તો એ જ પર્યાય પોતે પોતાને કહે છે કે આવા એટલું ત્યાં થઈ ગયું જેમાં ગ્રહણમાં આધીન થઈ જાય છે હજી અંદર ઉતરી નથી છતાં ચેતના થઈ ગઈ છે પોતે પોતાને ભૂલી જાય છે અને છતાં ધર્મ થઈને બોલે છે કે તારે આવું આવ
એ તો એક નિયમ છે જેના પ્રત્યે અતિશય પ્રેમ હોય અતિશય રાગ હોય તો પણ માણસ પોતાની જાતને ભૂલે છે ગમ કરે છે કે નહીં પોતાની અનુકૂળતા માં છે એનું નાનું બાળક છે અતિશય પ્રેમ છે તો પોતે વિનામાં શું છે ઓઢવાનું ન હોય તો એને ઓઢાડશે ને પોતે નહીં ઓઢે જેના પ્રત્યે અતિશય રાગ ને અતિશય પ્રેમ છે ત્યાં તો સેક્રિફાઈસ એક જ એનો એનો પ્રકાર છે બીજો કોઈ તો પ્રકાર જ નથી એનો સીધી સાદી વાત તો પછી તો પોતે પોતાની જાતને ભૂલે જ છે પર્યાય યથાર્થતા હોગી તો કામ તો બિગડને વાળા કામ કહેશે એ સત્સંગ સ્વાધ્યાય કે લીએ યથાર્થતા લાને કે લીએ તો હૈ એ કારણ છે તો હું સત્સંગ સ્વાધ્યાય યથાર્થતા આ જાય
જ્ઞાન માત્ર નો છેડો આવી ગયો,
જ્ઞાન માત્ર કહેતા બધું આવી ગયું.
બરાબર.
પદાર્થ ના બંધારણ ના મુખ્ય પાસા છે. બરાબર. પહેલું કોન્સ્ટિટ્યુશનલ આસ્પેક્ટ ઓફ ધી સબસ્ટન્સ, સબસ્ટન્સ વિજ્ઞાન ની દ્રષ્ટિએ. અનંત ચતુષ્ટય મને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત પ્રિય, તો તેરમે ગુણસ્થાનમાં પ્રગટ હોતા હૈ. આત્મા કે મુખ્ય ગુણ જો હૈ અનુજીવી ગુણ જિસકો કહેતે હૈ, વો પૂર્ણ શુદ્ધ હો જાતે હૈ. સદેહ મુક્ત દશા અનંત ચતુષ્ટય કી પ્રાપ્તિ. દોનો અલગ અલગ કાળ હૈ, અપના દરેક નક્ષત્ર અપનો કાળ અપના ભાવ.
કાળમાં આપણે પર્યાય લીધી અને ભાવમાં શું લીધું?
ભાવમાં સ્વભાવ લેવો. એટલે અનંત ગુણ નું એક રૂપ
દ્રવ્ય થઈ ગયું.
દ્રવ આખો પદાર્થ લેવો પ્રમાણમાં વિષય, દ્રવ આખી વસ્તુ
લેવાનું.
દ્રવ ના બે અર્થ છે. આમાં પણ લોચા થાય છે ઘણી વાર. દ્રવ સ્વભાવને પણ દ્રવ કહેવાય છે અને પ્રમાણના વિષયને પણ દ્રવ કહેવાય છે. એટલે જ્યાં જે વાત ચાલતી હોય ત્યાં એ સમજવું કે અહીંયા દ્રવ એટલે શું, અહીંયા દ્રવ એટલે શું. બે દ્રવ શબ્દથી ચાલે છે.
એટલે એમાં ભેદ પાડે તત્વ અને દ્રવ્ય. તત્વ અને દ્રવ્ય કો દ્રવ્ય એટલે પ્રમાણ લેવાય છે. તત્વ કે ત્રિકાળી દ્રવ્ય,
ત્રિકાળી સ્વભાવ, ત્રિકાળી તત્વ, એને દ્રવ્ય એને ભાવ કહે છે. આમાં ચતુષ્ટયમાં એને ભાવ કયો અથવા સ્વભાવ કયો?
એટલે
ભાવ અથવા સ્વભાવ
અને જગત ક્ષેત્ર આખો પદાર્થ
પ્રમાણ
આખો પદાર્થ.
અચ્છા. અનાદિ અનંત, અનાદિ અનંત પદાર્થ કે દ્રવ્ય. ત્રિકાળીમાં એવું છે. પ્રમાણનો વિષય અનાદિ અનંત છે અને દ્રવ સામાન્ય પણ અનાદિ અનાદિ અનંત. એટલે ત્રિકાળી વાત આવે ત્યારે પણ પંચાધ્યાયમાં આપણે આ વિશે બહુ સૂક્ષ્મ આવે.
એ
દ્રષ્ટિએ સ્વચ્છ તુષ્ટિ લઈએ તો થોડીક આપણે કરતા
થાય.
સ્વદ્રવ્ય એટલે પોતાનું મૂળ સ્વરૂપ, એ સ્વદ્રવ્ય છે જે ત્રિકાળી આપણે કહીએ છીએ. એ દ્રવ નો આવું દ્રવ્ય જે વિકલ્પ છે પર દ્રવ કીધો ત્યાં, એ દ્રવ નો જે વિકલ્પ થયો ત્યાં અનન્ય પણ ન રહ્યું, અન્ય પણ થઈ ગયું. અન્ય માટે પર શું કરવા એને પર દ્રવ કીધું કે અનન્ય પણ ન રહ્યું માટે માટે એને પર દ્રવ કીધું. મૂળ સ્વરૂપ તે સ્વદ્રવ અને મૂળ સ્વરૂપ નો વિકલ્પ થાય તો તે વિકલ્પ જ પર દ્રવ છે. એવી જ રીતે સ્વભાવ, સ્વભાવ નો વિકલ્પ છે પરભાવ, મૂળ સ્વરૂપ છે સ્વભાવ. એવી રીતે એક અખંડ પિંડ છે સ્વક્ષેત્ર, વ્યાપકપણે અને એનો ક્ષેત્રભેદ અસંખ્ય પ્રદેશ તે પરક્ષેત્ર. અસંખ્ય પ્રદેશ નો વિકલ્પ છે આવું આત્મા, અસંખ્ય પ્રદેશ આત્મા, લોક પ્રમાણ પ્રદેશ એ પરક્ષેત્ર. અને જે સ્વતા છે એ પોતાનું સ્વરૂપ છે એ જ સ્વકાર છે. અને ખરેખર તો જે વર્તમાન છે એ જ સ્વકાર છે. ત્રિકાળીનું જે વર્તમાન છે એ જ સ્વકાર છે અને આપણે જેને કારણ શુદ્ધ કરી આવી
છીએ
એ જ સ્વકાર છે ખરેખર. બાકી બધા પ્રકાર છે. એક સમયની શુદ્ધ પર્યાય એ પ્રકાર છે. બહુ સૂક્ષ્મ કાયદો છે રાજમલજી, બહુ સૂક્ષ્મ. અમને બેને બહુ રસ હતા. બેસે ત્યારે અમારો મધ્યાહ્ન વિષય આ કૃષ્ટિકા રીતે અધ્યાત્મ પ્રધાનતા ગણી
હતી
એટલે એ વખતે તો ધંધારી હતી અમારી પાસે. પછી મને કે તમને ભાઈ ધંધારી ફાવે છે તો ગુજરાતી અનુવાદ કરો. ગુજરાતી અનુવાદ અક્ષરશ 230 કરોડ સુધી કર્યો. એ વખતે ફૂલચંદજીએ હિન્દી અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો બનારસથી. પછી મેં છોડી દીધો. 230 કરોડ સુધી તો હું અનુવાદ કરું ને એક કાર્બન કોપી રાજકોટ મોકલી દઉં છું. કાર્બન રાખો એક કોપી મારી પાસે રહે કાર્બન
કોપી.
પછી તો જે હિન્દી છે ફૂલચંદજી નું એનું ગુજરાતી ચંદુભાઈ કર્યું છે. મેં તો હું તો સીધો ઢુંઢારી પર સીધો હતો. મને ઢુંઢારી ફાવે છે. ઢુંઢારી ભાષા છે ને મને ફાવે છે. બહુ ગ્રંથ ઢુંઢારી માં છે રાજમુજી નો. પછી મુક્તાન પ્રકાશ કે ઢુંઢારી મારી જાય. અનુભવ પ્રકાશ ઢુંઢારી મારી જાય. ઢુંઢારી એટલે તમારી કચ્છી જેવી મીઠી ભાષા.
મીઠી ભાષા
મીઠી ભાષા જે મીઠી છે ને એવી મીઠી ભાષા છે. વાંચો ને બહુ મીઠાશ આવે અને એનો ઓરિજિનલ ટોન સમજાય તમને. અનુવાદ થાય એમાં એનો ઓરિજિનલ ટોન છે. મને સંતોષ ના થાય. અનુવાદ મેં ઢુંઢારી વાંચેલું છે અને પછી ત્યાર પછી આ ફૂલચંદજી નું હિન્દી વાંચ્યું છે. પણ આ ઢુંઢારી ભાષા બહુ મીઠી છે. અનુભવ પ્રકાશ ને કરસ ટીકા ને બહુ મીઠી ભાષા છે. ઘણા ભાવ છે.
શરૂઆત ના સ્ટેજ માં ફકો આવે છે વચનાકાર માં. ભાઈ તમને ખબર છે સામાન્ય દ્રવ્ય ગુણ અને કારણ સુધી પડાય એ કુટસ્થ ન હોતા તેનો સ્વયં સ્વતંત્ર અંદર ને અંદર કાર્ય ચાલ્યા કરે છે અને કાંસુ પરાયમાં વર્તમાન વર્તમાન તરીકે વધ્યા કરે છે. એ પુલે છે વિરાજે છે આનંદ પામે છે એ ટાઈપની ધૂન નીકળી છે એમાં.
એમના કરતા એ વિષય વધારે ચાલ્યો છે આમાં. નટ ને થટ ને નૃત્ય ને
હા એ લે
બેસી
જઈએ કાલે
તો એ જાતના પરિણામ માં પ્રવેશ કર્યા વગર ભાવના ભારે. અરે ભાવના ભાષા એટલે એ બધું ભાષા અલંકાર જેવું લાગે. એ પર્યાયમાં એનો નટ છે ઠક છે નૃત્યમાં હોય છે. આમ એ બધા જે છે એની અંદર એના ભાવો હોય છે એવું જ પર્યાયમાં છે. એટલે શું છે કે અધ્યાત્મને અંદર ઉતરી ગયેલા હોય અને એને એને જે મસ્તીમાં એ બધા જોતા હોય નાટક એ પર્યાયનું નૃત્ય જોતા હોય કે પરમાત્માને જોઈને કેવી પર્યાય નાચે છે અને નાચે છે ત્યારે એ કેવા કેવા એના ભાવ વ્યક્ત કરે છે. નૃત્યકાર નૃત્યાંગના જે બીજી બીજી રીતે એના ભાવ વ્યક્ત કરે છે એવી શૈલી લીધી છે. એટલે શું છે કે તમે પરમાત્માને જોઈને પર્યાય નાચે એને જે ખ્યાલ આવે. સામાન્ય માણસને એમ લાગે કે નાચે છે પણ એનું જે શાસ્ત્ર નૃત્યશાસ્ત્ર જાણતો એને જ ખબર પડે કે આમાં કેટલા ભાવ વ્યક્ત કરે છે. એ બીજા ને ખબર પડે. સામાન્ય માણસ તો વ્યાધો નાચે છે. અધ્યાત્મ પર્યાય આત્માની સાથે ખૂબ એમ કે મસ્ત થઈને પર્યાય પરિણમે છે પણ એની અંદર ઘણા ભાવો છે સૂક્ષ્મ ભાવો ઘણા છે. એટલે એ મસ્તી ભાવ ઉતરીને એનું એ શાસ્ત્ર અનુભવ શાસ્ત્ર છે એને એ સમજાય છે. એના એ બધા પ્રકારો બાકી ભાષા અલંકાર જેવું લાગે. નટનું ઠકનું ઘણી વાતો લીધી છે.
બહુ સ્થિતિ લીધી છે. બહુ સ્થિતિ લીધી છે. આમ
દીપચંદજી તો આટલા જ્ઞાનીઓમાં દીપચંદજી નો પ્રકાર કોઈ બહુ
સંક્ષિપ્ત આખો લીધી છે. બહુ જ ઓછા શબ્દોમાં
સિદ્ધિદાસ જોઈ નો સિદ્ધાંત જ્ઞાન
કેવું
પર્યાય નું ક્ષેત્ર ભિન્ન છે એમણે વાત કરી છે. શું પર્યાય નું કાર્ય ભિન્ન પર્યાય નું વીર્ય ભિન્ન પર્યાય નું ક્ષેત્ર ભિન્ન પર્યાય નું કારણ છે ને બધું બધું એને દ્રવ્ય પર્યાય બધા માં આવતા એવું લીધું છે એ પર્યાય ના ક્ષેત્ર ભિન્નતા નો વિષય ચાલ્યો ત્યારે તો આપણા બધા વિદ્વાનો સફળતા હતા. પછી ગુરુદેવ આ ચિરવિલાસ નું 95 મુકાનો કે 97 મુકાનો નો આધાર આપતા હતા. જો અહીંયા લખ્યું છે કે શું દીપચંદજી વિષય બહુ કીધો છે. નિશ્ચયના પ્રકરણમાં નિશ્ચયના કેટલાક નિર્ણય લીધા. તમે કોઈને વાંચવા બેસો ચિરવિલાસ એના ઉપર પ્રવચન આપો પાણી ઉતરી જાય એવું વિષય છે. એવી વાતો લખી છે લખું છે બહુ ટૂંકું એટલે ભાવ ભાઈ અંદર થી કાઢી શકે એવું છે. બીજું કાઢી શકે એવું નથી. એવા ટૂંકા વાંચો લખી છે. એ વખત ની ભાષા છે. અત્યારની કોઈ શિષ્ટ ભાષા નથી. એ વખત ની ચાલતી ભાષા ટૂંકી ભાષાઓ બધું લખે.